લોસ્ટ ઓલ્ડ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા ભૂખ્યા જાનવરો અને જીવલેણ સાપ સાથે જંગલમાં ખોવાઈ જવું એ સૌથી ભયાનક છે. રણમાં ખોવાઈ જવું જ્યાં પાણી નથી, રસ્તો નથી અને માર્ગદર્શક નથી, તે મૃત્યુ તરફ દોરી જશે. હોકાયંત્ર વિના, ખોરાક અને પાણી વિના, સેઇલ અથવા યાંત્રિક શક્તિ વિના, ગરમી અથવા ઠંડીથી રક્ષણ વિના ઊંચા સમુદ્ર પર ખોવાઈ જવું વિનાશક છે. બરફ અને બરફથી ઢંકાયેલા ઊંચા પર્વતોમાં ખોવાઈ જવું એ ચોક્કસ મૃત્યુ છે. પરંતુ સૌથી ખરાબ એ છે કે પાપ અને અધોગતિની દુનિયામાં ખોવાઈ જવું, કારણ કે તે આધ્યાત્મિક વિનાશ, મૃત્યુ અને નરક તરફ દોરી જાય છે. ગીતકર્તા લખે છે, હું ખોવાયેલા ઘેટાની જેમ ભટકી ગયો છું. ગીતશાસ્ત્ર 119 શ્લોક 176. ઘેટાને ભરવાડની જરૂર છે અથવા તેઓ ભૂખ્યા સિંહ, રીંછ અથવા વરુનો શિકાર બનશે. તેઓને ડેવિડ જેવા સાચા ભરવાડની જરૂર છે, જેણે સિંહ અને રીંછને મારી નાખ્યા. તે ઘેટા માટે પોતાનો જીવ ગુમાવવા તૈયાર હતો. આપણને ઈસુની જરૂર છે, એકમાત્ર વિશ્વસનીય અને સાચા ભરવાડ, જેણે આપણા માટે પોતાનો જીવ આપ્યો અને આપણને લીલા ગોચર અને શાંત પાણી તરફ દોરી જાય. ઈસુએ કહ્યું, હું સારો ઘેટામપાળક છું અને મારા ઘેટાને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે. જ્હોન 10:14. ઘેટા માટે ઘેટામપાળક હોવું પૂરતું નથી, ભરવાડ સાચો ભરવાડ હોવો જોઈએ. ઈશ્વરે યર્મિયાને કહ્યું, મારા લોકોના ઘેટાં ખોવાઈ ગયા છે, તેઓના ઘેટામપાળકોએ તેઓને ખોટે માર્ગે દોર્યા છે. જેરમાયા 50:6. સ્વપ્રામાણિક ભરવાડોને અનુસરશો નહીં, જેઓ આંધળાઓના અંધ નેતાઓ છે. જેઓ ખોવાઈ ગયા છે તેમને શોધવા અને બચાવવા આવેલા ઈસુને અનુસરો. તે ખોવાઈ ગયેલા લોકોને શોધવાનું અને બચાવવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી તેઓને ન શોધે ત્યાં સુધી તે શોધ કરવાનું ચાલુ રાખશે. ઘણા વર્ષો પહેલા હું દક્ષિણ પશ્ચિમ આફ્રિકામાં બે શિકારીઓને મળ્યો હતો, જેઓ એક સમયે કાલહારી રણમાં ખોવાઈ ગયા હતા. તેઓ તેમની પત્નીઓ અને બાળકો સાથે ગધેડા દ્વારા દોરેલા વેગનમાં રણમાં ગયા. એક પર્વત પર પહોંચીને તેઓએ તંબુ નાખ્યા. એક દિવસ બે માણસો, જેઓ રમત માટે શિકાર કરવા નીકળ્યા હતા, તેમને કાળિયારના ટોળાના નિશાન મળ્યા. તેઓ આને અનુસરતા હતા અને રણમાં વધુ ને વધુ ઊંડે લઈ જવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં પ્રથમ શિકારીએ કાળિયારને જોયો, તેમાંથી એકને ગોળી મારી અને પછી તેના સાથીદારને શોધવા ગયો, પરંતુ તે અસફળ રહ્યો. બીજો શિકારી તેના સાથીદારને કહ્યા વિના બીજા બચ્ચાને અનુસર્યો હતો, જેની તેને અપેક્ષા હતી કે તે જ ટોળા તરફ દોરી જશે. જ્યારે પ્રથમ શિકારીએ તેના મિત્રને શોધવાનું ચાલુ રાખ્યું, ત્યારે અંધકાર છવાઈ ગયો અને તેણે તેની દિશા સંપૂર્ણપણે ગુમાવી દીધી. તે છાવણીની આગ જોશે, જે તેને સલામતી તરફ દોરી જશે તેવી આશા સાથે તે રાતના મોટા ભાગમાંથી પસાર થયો. તે 2.5 દિવસ સુધી ચાલતો રહ્યો, જ્યાં સુધી તે સંપૂર્ણપણે થાકી ગયો, હારી ગયો અને તરસથી કાબુ ન ગયો. તેની જીભ સૂજી ગઈ હતી અને તેના મોઢામાંથી લોહી નીકળતું હતું અને લટકતું હતું. તે ખોવાઈ ગયો હતો અને ગરમ રણની રેતીમાં તરસથી મરી રહ્યો હતો. તે મરતી હાલતમાં પડીને તે મદદ માટે ભગવાન તરફ વળ્યો. તે પ્રાર્થનાનો સાંભળી શકાય તેવો શબ્દ બોલી શક્યો નહીં, પરંતુ ભગવાન, જે માણસનું હૃદય જુએ છે, તેણે તેનો રુદન સાંભળ્યો. અચાનક મૃત્યુ પામેલા શિકારીએ દૂરથી એક ક્રોસ જોયો અને ક્રોસમાંથી એક જોરથી બૂમ પાડી, મને તરસ લાગી છે. તે જાણતો હતો કે તે ઈસુનું રુદન હતું. તેના આખા અસ્તિત્વમાં પ્રેરક જીવન આપતી શક્તિની જેમ પસાર થયું. તેની તરસ અદૃશ્ય થઈ ગઈ, કારણ કે તેને સમજાયું કે ઈસુ, ભગવાનનો પુત્ર, તેની જગ્યાએ કેલ્વેરીના ક્રોસ પર પીડાય છે. 1 સેમ્યુઅલ 16:17 અને જ્હોન 19:28. તે સંપૂર્ણ તાજગી સાથે ઊભો થયો, તમામ થાક અને થાક તેને છોડીને ગયો. તેણે ભગવાનનો આભાર માન્યો કે ઈસુએ તેની જગ્યાએ દુઃખ સહન કર્યું, જેથી તે તાજગી મેળવી શકે અને પુનર્જીવિત થઈ શકે. આટલી અદ્ભુત રીતે મળવા બદલ તેણે ભગવાનનો દિલથી આભાર માન્યો. પછી તેણે આજુબાજુ જોયું અને વિચાર્યું કે તેના લોકોને શોધવા માટે કઈ દિશામાં જવું. જેમ જેમ તેણે જોયું તેમ તેણે આશ્ચર્યજનક રીતે જોયું, એક સુંદર હાથ જમીનથી લગભગ 4 ફૂટ ઉપર ફરતો હતો, આગળની દિશામાં આંગળી ચીંધતો હતો. જેમ જેમ તેની તરફ આગળ વધ્યો, તેણે જે હાથ જોયો તે સાચો હતો કે કેમ તે વિચારીને તેની આગળ ગયો. તે ભગવાનનો હાથ અને ભગવાનની આંગળી છે, તેણે પોતાની જાતને કહ્યું અને લગભગ 1 દિવસ અને રાત સુધી તેનું અનુસરણ કર્યું. જ્યારે તેણે હાથ ખસેડ્યો ત્યારે તે ચાલતો રહ્યો, જ્યારે તે સ્થિર થયો ત્યારે હાથ સ્થિર રહ્યો. અંતે હાથ ઠંડા પાણીના ફુવારા પર થંભી ગયો. તેની તરસ છીપાય ત્યાં સુધી તેણે પીધું. જેમ તેણે ઉપર જોયું અને સમજાયું કે હાથ અદૃશ્ય થઈ ગયો છે, તેણે નજીકના રેતીના ટેકરાઓ, છાવણીના તંબુઓ પાછળ જોયા. શિબિરમાં આવીને તેણે જોયું કે તેના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન તેને સુરક્ષિત રીતે તેમની પાસે પાછા લાવે. તેણે એ પણ શોધી કાઢ્યું કે જેઓ તેના માટે પ્રાર્થના કરી રહ્યા હતા તેઓમાં અન્ય શિકારી પણ હતો. તે પણ ખોવાઈ ગયો હતો અને ભગવાન પણ તેને અદ્ભુત રીતે તેના પરિવારમાં પાછા લાવ્યા. ખોટા માર્ગને અનુસરીને તેણે પોતાને રણમાં ખોવાયેલો જોયો અને શિબિર માટે નિરર્થક શોધમાં આખી રાત ભટક્યો. પરોઢ તરફ તેણે તેના આશ્ચર્ય સાથે જોયું, તેનો 8 વર્ષનો પુત્ર તેને નજીકના ટેકરામાંથી ઇશારો કરી રહ્યો હતો. તેને આશ્ચર્ય થયું કે છોકરો એકલો આટલું અંતર કેવી રીતે પાર કરી શક્યો હશે. જો કે છોકરાના પગના નિશાન દેખાતા ન હતા, પરંતુ દ્રષ્ટિ એટલી સ્પષ્ટ હતી કે તે ટેકરા તરફ જવા લાગ્યો અને તે 6 ટેકરા ઓળંગી ગયો ત્યાં સુધી તે આગળ વધ્યો. 7મી એ પહોંચ્યો જ્યાંથી નાનો છોકરો હલાવતો હતો તે દૂરથી છાવણીના તંબુઓ જોઈ શક્યો. તેણે તરત જ પોતાને તેના પુત્રની પથારી પર શોધી કાઢ્યો, જે સારી રીતે સૂઈ રહ્યો હતો. ત્યારે તેને સમજાયું કે ભગવાને તેને એક વિઝન આપ્યું છે, તેને સલામતી સુધી પહોંચાડવા. છેવટે આપણે શિકારીઓની જેમ આ વિશ્વની વસ્તુઓનો શિકાર કરીએ છીએ, પછી ભલે તે ધન, ખ્યાતિ, આરામ, પૈસા, આનંદ, સફળતા અને બીજી ઘણી વસ્તુઓ હોય, જેથી આપણે પહેલા ભગવાનના રાજ્યને શોધવાનું ભૂલી જઈએ. આપણે આ દુનિયાના આધ્યાત્મિક રણમાં ખોવાઈ જઈએ છીએ જ્યાં સુધી આપણે નિરાશામાં તેને પોકાર ન કરીએ. જ્યાં સુધી ઈસુ જીવનના ફુવારા તરીકે આપણી સમક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી આપણા આત્માઓ ઈશ્વર, જીવંત ઈશ્વરની તરસ્યા કરે છે. ઈસુએ કહ્યું, હું ખોવાઈ ગયેલા લોકોને જોવા અને બચાવવા આવ્યો છું. તે ખોવાયેલ ઘેટાને શોધે છે જ્યાં સુધી તેને તે ન મળે. તે તમને અને મને શોધે છે. ઘેટું કેવી રીતે ખોવાઈ જાય છે? જે દુષ્ટ છે તેની ઈચ્છા કરીને, ભરવાડની હાકલને અવગણીને. જ્યારે ઘેટામપાળક અને તેના ઘેટા આગળ વધે ત્યારે પાછળ રહીને, પ્રલોભકનો અવાજ સાંભળીને, અથવા ભરવાડની આગળ દોડીને અને તેના પોતાના ગોચર પસંદ કરીને. ઉડાવ પુત્ર કેવી રીતે ખોવાઈ ગયો? તે સંસારના પાપી આનંદની ઈચ્છા રાખતો હતો. તે તેના પિતાનો કૃતજ્ઞ હતો. તેને પૈસાનો પ્રેમ હતો, જે તમામ અનિષ્ટનું મૂળ છે. આ જગતના દેવે તેની આંખો આંધળી કરી દીધી, જેથી તે પોતાની જાતને ધીરે ધીરે જોઈ શક્યો નહીં, પરંતુ ચોક્કસપણે પાપના કાદવમાં વહી ગયો. ભગવાન અને તેના પિતાથી દૂર, જેણે તેના માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, જ્યારે તેણે ડુક્કરનું પશુપાલન કર્યું અને ભૂખ સહન કરી, ત્યારે તે તેની મૂર્ખતામાંથી જાગી ગયો. તેણે ડુક્કરો અને માસ્ટરને છોડી દીધા, જેમણે તેને ડુક્કરને ખવડાવવામાં આવતી ભૂસકોથી તેનું ખાલી પેટ ભરવા દીધું ન હતું, અને તે તેના પિતા પાસે પાછો ફર્યો. મેં સ્વર્ગ, ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું હવે તમારો પુત્ર કહેવાને લાયક નથી. તેણે પાપ કર્યું હોવાનું સ્વીકારીને તેણે પોતાના સિવાય બીજા કોઈ પર આરોપ મૂક્યો ન હતો. તેના પ્રેમાળ પિતાએ તેને ઘરે આવકારતા કહ્યું, મારો આ દીકરો મૃત્યુ પામ્યો હતો આધ્યાત્મિક રીતે અને ફરીથી જીવતો થયો છે. ખોવાઈ ગઈ હતી અને મળી ગઈ છે. લ્યુક 15:11-32. ધારો કે સ્ત્રી પાસે 10 ચાંદીના સિક્કા છે અને તે એક ગુમાવે છે. શું તે દીવો પ્રગટાવતી નથી, ઘર સાફ કરતી નથી અને જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી કાળજીપૂર્વક શોધતી નથી, અને જ્યારે તેણીને તે મળે છે ત્યારે તેણી તેના મિત્રો અને પડોશીઓને બોલાવે છે અને કહે છે, મારી સાથે આનંદ કરો, મને મારો ખોવાયેલો સિક્કો મળી ગયો છે. લ્યુક 15:8-10. મેરી અને જોસેફ યરુશાલેમના મંદિરમાં ઈસુને ખોવાઈ ગયા અને 3 દિવસ સુધી તેને શોધ્યા, જ્યાં સુધી તેઓ તેને મળ્યા નહીં. જ્યાં સુધી ખ્રિસ્તનો સંબંધ છે ત્યાં સુધી હજારો ચર્ચના સભ્યો હજી પણ ખોવાઈ ગયા છે. તેઓએ ઈસુને તેમના વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકારીને શબ્દ અને પવિત્ર આત્મા દ્વારા ક્યારેય તેને સાચા અર્થમાં ક્યારેય મળ્યો નથી, ક્યારેય ફરીથી જન્મ લીધો નથી. જ્યાં સુધી ઈશ્વરના રાજ્યનો સંબંધ છે ત્યાં સુધી તેઓ ખોવાઈ ગયા છે, કેમ કે ઈસુએ કહ્યું, પસ્તાવો કરો કારણ કે સ્વર્ગનું રાજ્ય નજીક છે. મેથ્યુ 3:2. જ્યાં સુધી માણસ ફરીથી જન્મે નહીં ત્યાં સુધી તે ભગવાનના રાજ્યને જોઈ શકશે નહીં. જ્હોન 3:3. યાદ રાખો, ઈસુ હજી પણ ખોવાયેલા લોકોને શોધી રહ્યા છે. તે તમને શોધી રહ્યો છે, અને જો તમે તેને શોધી રહ્યા છો તો તમે તમારા જીવનની સૌથી સુખી મુલાકાતનો અનુભવ કરશો. કદાચ તમે તમારી શાંતિ, તમારી શુદ્ધતા, તમારા પાપોની માફીનો આનંદ, ભગવાન અને માણસ સમક્ષ તમારી જુબાની ગુમાવી દીધી છે. જ્યાં સુધી તમને તે ઈસુમાં ન મળે ત્યાં સુધી શોધો. કદાચ તમે તમારું સ્વાસ્થ્ય, તમારી સ્થિતિ, તમારું કામ, તમારી આવક અથવા કદાચ તમારા પૈસા ગુમાવ્યા છે, તમારી મુશ્કેલીઓ, તમારા હૃદયની વેદનાઓ ભગવાન પાસે લાવો, જે તમને બધું પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ છે, પછી ભલે તે ગમે તે હોય. પરંતુ યાદ રાખો, જે પોતાનો જીવ બચાવવા માંગે છે તે તેને ગુમાવશે, પણ જે મારા માટે પોતાનો જીવ ગુમાવશે તે તેને બચાવશે. લ્યુક 9:24. તમે આખું વિશ્વ મેળવી શકો છો અને તમારા પોતાના આત્માને ગુમાવી શકો છો, જે આ વિશ્વની બધી સંપત્તિ કરતા વધુ મૂલ્યવાન છે. આપણે બધા અપવાદ વિના આપણા પાપોને કારણે સંપૂર્ણપણે અને નિરાશાજનક રીતે હારી ગયા છીએ. જો આપણે પાપ વિના હોવાનો દાવો કરીએ છીએ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ અને સત્ય આપણામાં નથી. જો આપણે દાવો કરીએ કે આપણે પાપ કર્યું નથી તો આપણે તેને જૂઠો બનાવીએ છીએ અને તેના શબ્દને આપણા જીવનમાં કોઈ સ્થાન નથી. 1 જ્હોન 1:8-10. આપણામાંથી એકે ખોવાયેલી સ્થિતિમાં રહેવાની જરૂર નથી. માણસના પુત્ર માટે જે ખોવાઈ ગયું છે તે શોધવા અને બચાવવા આવ્યો. લ્યુક 19:10. ભગવાન તમારી ખૂબ નજીક છે અને જો તમે તેને શોધશો તો તમે તેને શોધી શકશો, પરંતુ તમારે તે હમણાં જ કરવું જોઈએ. ભગવાન પાસે હોય ત્યારે તેને શોધો. ઈસાઈયા 55:6. તમે ખાતરી કરી શકો છો કે શોધનાર તારણહાર અને શોધનાર પાપી હંમેશા એકબીજાને મળશે. જો તમે તેને શોધશો તો તમે તેને શોધી શકશો. મેથ્યુ 7:7. જ્યારે તમે તેને શોધી કાઢો અને તમારું જીવન, તમારી ઈચ્છા અને તમારું ભવિષ્ય તેમને સોંપી દો, ત્યારે તે ઘેટાના સારા ભરવાડ તમને લીલા ગોચરમાં અને શાશ્વત જીવન તરફ દોરી જશે. ગીતશાસ્ત્ર 23:2. તમે જે ખોવાઈ ગયા છો હવે તેને બોલાવો. અચકાશો નહીં, કારણ કે પ્રભુનું નામ લેનાર દરેકનો ઉદ્ધાર થશે. પ્રેરિતોના કૃત્યો 2:21. બહાર આવો, પાપના શાસક વહાણમાંથી બહાર આવો, શેતાનના આધિપત્યમાંથી બહાર આવો. ઈસુ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. અંધકારનું સામ્રાજ્ય પ્રકાશના રાજા અને શાંતિના રાજા ઈસુ દ્વારા જીતવામાં આવ્યું છે. પાપની ગુલામી, શેતાનની ગુલામીમાંથી બહાર આવો. ઈસુ તમને મુક્ત કરવા આવ્યા છે. તેણે કલ્વેરીના ઝાડ પરના વિમોચનની કિંમત ચૂકવી છે. તે તમને મુક્ત કરવા માટે મૃત્યુ પામ્યો. ગલાતીઓ 5:1 અને હિબ્રુજ 2:14-15. ભયની ગુલામીમાંથી બહાર આવો. મૃત્યુનો ડર, જેના દ્વારા શેતાને જીવનના તમામ દિવસો તમને બંધનમાં રાખ્યા છે. ઈસુએ પાપ અને મૃત્યુ પર વિજય મેળવ્યો છે અને ક્રોસ પર તેમનો ખુલ્લો પ્રદર્શન કર્યો છે, જ્યાં તે તમારા અને મારા માટે મૃત્યુ પામ્યા હતા. તેણે મૃત્યુના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને મૃત્યુને જીતી લીધું. તે હંમેશ માટે જીવવા માટે કબરમાંથી ઉઠ્યો. આપણે જીવીએ છીએ કારણ કે તે જીવે છે. અમે વિશ્વ, પાપ અને સ્વ માટે વધસ્તંભ પર જડાયેલા અને મૃત છીએ કારણ કે ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યો હતો અને અમારી જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. પરંતુ તે આપણા ન્યાયીપણાને માટે ઉઠ્યા કે તેના દ્વારા આપણને શાશ્વત જીવન મળે. રોમનો 4:25. શેતાન, જે એક સમયે રક્ષણ આપનાર દેવદૂત હતો, આ વિશ્વનો રક્ષક દેવદૂત, તેણે પોતાને ભગવાનથી ઊંચો કર્યો અને કહ્યું, હું વાદળોની ટોચ ઉપર ચઢીશ, હું મારી જાતને સર્વોચ્ચ જેવો બનાવીશ. પણ ઈશ્વરે કહ્યું, તમને કબરમાં, ખાડાના ઊંડાણમાં નીચે લાવવામાં આવ્યા છે. યશાયા 14:12. આ દુનિયાના દેવ અને રાજા શેતાનનો વિજય થયો છે. તે હવે માનવજાત પર શાસન કરી શકશે નહીં, સિવાય કે તેઓ તેમની પોતાની સ્વતંત્ર ઈચ્છાથી તેને સોંપી દે. ભગવાન આપણને પાપ અને શેતાનના શાસક વહાણમાંથી બહાર આવવા કહે છે. તેણે ઈસુને માનવજાતના શાસક અને સર્વના રાજા તરીકે નિયુક્ત કર્યા છે, તેથી તેઓમાંથી બહાર આવો અને અલગ થાઓ, પ્રભુ કહે છે. 2 કોરિન્થી 6:17.